તારીખ 16/12/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 588 589 અને 590 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 273
પરિણામનો અભાવ થયો છે, જેનાથી ધર્મ ગતિ, ત્રીજ ગતિ, નરકાયુ, તિરુચાયુ, એ પ્રકારના નામ કર્મના પેટા ભેદો, સ્ત્રી પર્યાય એ વગેરે કાંઈ નથી. નાખીમાં તો એક જ પર્યાય છે, ત્રણ ગતિમાં સ્ત્રીવેદ છે, ત્રીજ છે મનુષ્યને દેવમાં દેવી એ કોઈ પ્રકારે ઉત્પન્ન થાય
નહીં.
આમ તો મનુષ્યને ત્રીજ વેદ, મનુષ્યને દેવ વેદ ગતિ એને છે, ત્રીજી ગતિ તો. પણ એવા સંયોગો બાકીને બાકીના કર્મના સંયોગો રહે છે અને જ્ઞાની એનાથી ભિન્ન ભાવે વર્તે છે તો પણ જ્ઞાની એમ કહે છે અથવા વિનેન્દ્રજીને એમ કહે છે કે એ સંયોગનો વિશ્વાસ જ્ઞાનીએ પણ કર્તવ્ય નથી અને ઉચ્ચ કોટિના એ પરમ જ્ઞાની છે એમને પણ કર્તવ્ય નથી. પરમ જ્ઞાની એટલે ઉચ્ચ કોટિના જ્ઞાની. જો ઉચ્ચ કોટિના જ્ઞાનીને કર્તવ્ય નથી તો પછી નીચે ચતુર્થ સ્થાન વાળા જ્ઞાનીને તેનો વિશ્વાસ કર્તવ્ય નથી એમ કહેવાની જરૂર પણ રહેતી નથી. સત્તા છે તો જીવની સત્તામાં એવા ભાવ થવાની યોગ્યતા પડી છે. બિલની સત્તા લેવી ઉડેલી હોય તો બિલ ન ઉડેલી, નિર્જરા લેવું તો બેની નિર્જરા.
એટલે ગુણ ભાષામાં સંયોગનો વિશ્વાસની વાત કરી.
એટલે વાત એ કે કોઈ સંયોગનો પરમ જ્ઞાનીએ પણ વિશ્વાસ કર્તવ્ય નથી તો જ્ઞાની તો હજુ ઊભા થયા છે, પહેલું પગલું માંડ્યું છે મોક્ષ માર્ગમાં, એને તો કોઈ સંયોગનો વિશ્વાસ કરવા યોગ્ય નથી. એટલે મને વાંધો નથી એ પ્રકાર જ્ઞાન દશામાં નથી. મને જ્ઞાન થયું છે, હવે હું ભારે ભીન પડ્યો છું એટલે મને આ સંયોગનો વાંધો નથી અને એ સંયોગ આશ્રિત મારા પરિણામ નહીં બગડે એવો વિશ્વાસ કરવા જેવો નથી. અથવા એ પ્રકારે કોઈ વિશ્વાસ કરે છે તો તે અવશ્ય ધોખામાં રહે છે, એને નુકસાન થઈ જાય છે.
મોક્ષ શું કરવું?
મોક્ષને તો કહેવાની જરૂર જ ન રહી કે એને કોઈ સંયોગનો વિશ્વાસ કરવાનો રહે છે. જ્યારે જ્ઞાનીને ના પાડે છે, પરમ જ્ઞાનીને ના પાડે છે, વાત તો ઉત્કૃષ્ટ કરી દે છે. પરમ જ્ઞાની કહેતા જ્ઞાની પણ આવી ગયા ને એના પિતા ભગવાન મોક્ષ પણ આવી ગયા. હજી તો મુમુક્ષ છે કે કેમ તો પેલો વિચાર કરો, વિચાર કરીને નક્કી કરો. એ કહેવાથી કઈ ફાયદો નથી, નક્કી તો પોતે સાચી મુમુક્ષતા આવે છે કે
સાચી મુમુક્ષતા આવે તો નિયમ થી મોક્ષ
જે બાંધ્યું છે જે સુધી પહોંચશે, કેમ કે એ કોઈ બીજાની વાત નથી, પોતાની દશા છે, પરાધીન નથી. મોક્ષ માર્ગ પરાધીન નથી, મોક્ષ પણ પરાધીન નથી.
દેહબંધ વાળો પૂર્ણતાનો વિશ્વાસ કરે છે, દેહબંધ વાળો પૂર્ણતાનો વિશ્વાસ કરે છે ત્યારે ઓટોમેટિક સંયોગોનો વિશ્વાસ ઉડી જાય છે.
પોતાને પોતે પૂર્ણ છે એ આવે છે તેમ પછી અપેક્ષા નથી રહેતી. કોની અપેક્ષા રહે? પોતાને પૂર્ણતામાં કોની અપેક્ષા રહે? અપેક્ષા રહે તો પૂર્ણતા કેવી રીતે સ્વીકારી છે? પૂર્ણતામાં તો જગ્યા નથી. કઈ આવવાની, કઈ રહેવાની, કઈ પ્રાપ્ત કરવાની જગ્યા નથી. પૂર્ણ સ્વરૂપ નો વિશ્વાસ છે, પૂર્ણ દશા તો પ્રાપ્ત કરવાની છે, પ્રાપ્ત કરવા યોગ્ય છે એમ વાત છે. આત્મ સ્વરૂપ નો નિશ્ચય થવામાં જીવને અનાદિથી ભૂલ થતી આવે છે. આત્મ સ્વરૂપનો નિર્ણય કરવામાં અનાદિથી જીવે ભૂલ કરી છે. નિર્ણય કરવા માટે શાસ્ત્રો વાંચ્યા છે, નિર્ણય કરવા માટે તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો છે, પણ નિર્ણય કરવામાં ભૂલ થતી આવે છે. આ એક રીતે ગમે છે. સમસ્ત શુદ્ધ જ્ઞાન સ્વરૂપ એવા દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશ યોગ્ય એનું આચરણ સૂત્ર છે. તેના પ્રથમ સ્કંધમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉપદેશમાં પ્રથમ વાક્ય શ્રીજીને ઉપદેશ કર્યો છે. શું કહે છે, બાર અંગમાં પહેલું આચરણ છે. આચરણ સૂત્ર પોતાના પછી એવી રીતે બધા શરૂ થાય છે. એટલે સૌથી ઓછા શ્લોક આચાર્યમાં છે, પછી એથી બહોળા સૂત્રકૃતાંગમાં છે અથવા સ્વજ્ઞાન કહે છે, એથી બહોળા ત્રીજામાં, એથી બહોળા ચોથામાં, એવી રીતે બારે છે. અને એમ છતાં કરોડો શ્લોક થાય છે. સૌથી આચાર્યમાં 51,000 થી અધિક શ્લોક છે. અત્યારે આચાર્ય છ માં એકા મૂળ જે ભગવાનનું આચાર્ય છે, ગણધર દેવી નો ઉછેલ, એમાં 51,000 થી વધારે પહેલા અંગમાં એકલા છે, બીજા અંગમાં 1,00,000 થી વધારે છે, ત્રીજામાં 2,00,000 થી વધારે છે, ચોથામાં
4,00,000
થી વધારે છે, પાંચમામાં 8,00,000 થી વધારે છે, છઠ્ઠામાં 16,00,000 થી વધારે છે, સાતમામાં 32,00,000, આઠમામાં 64,00,000, નવમામાં 128,00,000 થયા, કરોડ ઉપર ગયા. એવી રીતે દસમામાં એથી ડબલ, અગિયારમામાં એથી ડબલ, બારમામાં છે એથી બધો કરોડો શ્લોકો છે. બારની અંદર કરોડો શ્લોક છે. એમાં પહેલા શ્લોક, પહેલા સંઘમાં પહેલા અધ્યયનના પહેલા ઉપદેશના પહેલા વાક્ય શ્રીજીને ઉપદેશ કર્યો છે. ઘણું કરીને પહેલું વાક્ય આ છે, જેને આત્મા જાણ્યો
તેને
સર્વ જાણ્યો, એકદમ જાણી સો સ્વર્ણ જાણે. ઘણું કરીને આચાર્ય પહેલું છે.
અહીંયા જે પહેલા પાને જેને આત્મા જાણ્યો તે સર્વ જાણ્યો, નિર્ગમ સમજ શ્રીમદ પુસ્તક ની પહેલે જ પાડે
ઉઠાવ પડે છે.
ઉઠાવ પડે
આત્માનો નિશ્ચય કરવામાં, નિર્ણય કરવામાં અનાદિથી ભૂલ કરી છે. જુઓ એમ કે એવો જે ઉદ્દેશ કર્યો છે પહેલા વાક્યમાં, તે સર્વ અંગના એટલે બારે અંગના સર્વ શુદ્ધ જ્ઞાનના સાર સ્વરૂપ છે અને મોક્ષના બીજભૂત છે અને સમ્યક સ્વરૂપ છે. પહેલું વાક્ય જેવું છે, કરોડો શ્લોક પહેલા એમાં પહેલું વાક્ય આવું કહી દીધું. મુદ્દા સામાન્ય રીતે જે પદ્ધતિ એવી હોય છે પરમાગમનમાં, પણ એવી પદ્ધતિ છે જેમ કે સમય સાથે, તો પ્રથમ જે ગાથાઓ છે એની અંદર આખા સમય સાથે પીઠિકા બાંધી દીધી શરૂઆતની ગાથાઓ, પછી એનો વિસ્તાર કર્યો છે. 11 ગાથાની અંદર લગભગ પીઠિકા બાંધી દીધી, પછી લગભગ વિસ્તાર કર્યો છે. ત તે સર્વોંગના શ્રુત જ્ઞાનના સાર સ્વરૂપે છે. એટલે બારે અંગના શ્રુત જ્ઞાન છે, બારે અંગનું શ્રુત જ્ઞાન છે એના સાર રૂપે છે. મોક્ષના બીજભૂત છે, મૂળ કહેતા એની આગળ ગયા. મૂળ પણ જેમાંથી ઉત્પન્ન થાય છે એવા બીજભૂત છે અને સમ્યક સ્વરૂપ છે. તે વાક્ય પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે. વાત તો બીજભૂત કરી દીધી, પણ જીવને એ વાત બીજભૂત છે એમ લક્ષ જતું નથી. વાત તો શ્રુત જ્ઞાનની સામે આવે છે, પણ પોતાનું લક્ષ જતું નથી કે આ વચનનું મહત્વ કેટલું છે, મારા માટે આ વચનનું કેટલું મહત્વ છે એ પોતાનું ધ્યાન જતું નથી, લક્ષ જતું નથી, એટલે એના ઉપર વજન આવતું નથી. તે સંયુક્ત સ્વરૂપ છે. તે વાક્ય પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. એ જ વાક્ય ઉપર જો વધારે જીવ ઉપયોગને સ્થિર કરશે એટલે એના ઊંડાણમાં જશે, એ વચનના ઊંડાણમાં જશે. આત્મા જાણે તેને સર્વ જાણે, આત્મા જાણવાનો છે સર્વપ્રથમ. આત્મા જાણવા માટે કે આત્મા જાણવા માટે જ્ઞાની પુરુષના સમાગમ અને જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના એ વિના કોઈ રીતે આત્મા જાણી શકાય એવી પરિસ્થિતિ નથી. એને સમજાશે, એને નિશ્ચય આવશે, એવો નિર્ણય કરવો પડશે. એને એક વખત એવો એને નિર્ણય થશે કે આ જ્ઞાની પુરુષના સમાગમ વિના સ્વચ્છંદ એટલે મારે મેળે હું આત્માનું જ્ઞાન કરી લઉં, આત્મજ્ઞાન કરી લઉં, એ ગણવા યોગ્ય નથી. સામાન્ય રીતે પુસ્તકો વાંચીને માણસ જ્ઞાન કરવાની અભિલાષા રાખે છે. આત્મજ્ઞાનના પુસ્તકો છે, આત્મજ્ઞાનીઓના રચના છે, જ્ઞાનીઓને મહામુનિઓની રચના છે, સમય સારા છે. માટે આપણે એને વાંચતા જરા વાંચતા વાંચતા આત્મજ્ઞાન કરી લેશું. કે છે કે જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ સમાગમની ઉપાસના વિના સમજવાનો પ્રયત્ન થાય છે, કઈક સમજાય છે, પણ સમજાય એટલે જ્ઞાન થાય કે કેમ? પ્રત્યક્ષ જ્ઞાન પુરુષ વિના એ રહસ્યભૂત જ્ઞાન ઉત્પન્ન થવાની કોઈ પરિસ્થિતિ હોતી નથી.
ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે, ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે,
આ પાયાનો સિદ્ધાંત છે, મૂળ સિદ્ધાંત છે. તે આપણે જગ્યા છે આત્મજ્ઞાન સૌથી પ્રથમ કરવા યોગ્ય છે, તો પણ તે આત્મજ્ઞાન સત્પુરુષના ચરણ કમળની ઉપાસના વિના થઈ શકતું નથી. એ વાત પણ વસ્તુના સ્વરૂપને અનુસરીને છે, એ પણ એક વસ્તુનું સ્વરૂપ જ છે, વસ્તુના સ્વરૂપનો એક અંગ છે એમ સમજવા યોગ્ય.
એક બાજુ સત્પુરુષ નો પલડો અને એક બાજુ બાર અંગ, એક બાજુ સત્પુરુષ નો પલડો અને એક બાજુ બાર અંગ, આ પલડો નહીં જાય છે.
સત્પુરુષ નો સમાગમ છે એ ઉપકારી થાય એટલા બાર અંગ ઉપકારી અને પરોક્ષ જ્ઞાન જીનદેવ નું નાણી પણ થાય. એ તો અમે આત્મસિદ્ધિમાં સ્પષ્ટ કર્યું, પ્રત્યક્ષ સદગુરુ નો
પરોક્ષ જીવન નું કારણ
એ વખત ના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવજી ને એ વાત ગુપ્ત રાખી આપણે, એ વાત
ગુપ્ત રાખી,
ગુપ્ત રાખી બધાને વંચાવવાનું નથી, તમે જ વાંચજો, નકલ પણ કરતા નહીં. કેમ કે સાધુઓ તો તૂટી જ પડે, સ્વચ્છંદ પોતે તો સાધુપણું લીધું નથી અને ભગવાનને ઉડાડે છે.
કન્ડિશન બહુ કડક નથી, એવો લક્ષ ઉભો થયો તો આત્મવિચાર ન ઉભે,
આત્મનો આત્મહિતનો એને વિચાર ઉગ્યો છે એ કક્ષામાં જીવાયો નથી. આટલો પ્રત્યક્ષ સત્પુરુષના યોગનું મહત્વ જો સમજાય પછી આગળ નીકળે વાત છે, નહીતર એક ડગલું આગળ ચાલી શકાય એવું નથી. ભલે પોથી વાંચીને પંડિત થાય પણ એક ડગલું આગળ વંચાય એવું, આગળ થાય એવું નથી. હવે જો સમાગમની ઉપાસના, સમાગમ ને સમાગમની ઉપાસના, પરિવાર આવે એમને ઉપાસના છે તો વૃદ્ધ જાય એની શું દશા હોય, કોઈ વિરુદ્ધ વિકલ્પ થાય એની શું દશા હોય એ વિચાર.
સવા પાંચ રીતિમાં નિર્વાણ દર્શન ની કેળી આખી આવી
મુખ્ય વાત ના બે પ્રકરણ તો લે, ત્રણેય પ્રકરણ નિશ્ચયનો વિષય લીધો, આત્મ સ્વરૂપનો નિશ્ચય, અને પ્રત્યક્ષ સત્પુરુષ મહત્વ
શું છે. આ એક વાક્ય છે હજી બરોબર સમજાવો નથી, જેને આત્મા જાણો તેને સર્વ જાણ્યો, ત્યારે મુખ્ય વાક્ય છે ને એ તો સમજાવો.
જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો, કેમ કે આત્મામાં સર્વજ્ઞ સ્વભાવ છે. જેને સર્વજ્ઞ સ્વભાવનો અનુભવ કરીને જાણ્યો, અનુભવ જ્ઞાન કર્યું, એને જગતના બધા પદાર્થોનું અભેદ જ્ઞાન થઈ ગયું. પ્રથમ નિર્વિકલ્પ શુદ્ધોપયોગના કાળમાં આત્મજ્ઞાન થયું ત્યારે જ એને સર્વજ્ઞ સ્વભાવનો અપરોક્ષ અનુભવ થયો, પ્રત્યક્ષ એટલે અપરોક્ષ અનુભવ થયો. ત્યાં પરોક્ષપણે સર્વ જગતના પદાર્થોનું એને જ્ઞાન થઈ
ગયું.
પ્રયોજનભૂત તો જ્ઞાન એટલું જ છે કે સ્વ અને પરનો ભેદ પડે, મારી સાથે કોઈ પદાર્થને કાંઈ લેવા દેવા નથી, મારા સિવાય સર્વ પદાર્થો મારાથી ભિન્ન છે, તે બધા પર છે ને સ્વ તે પર નથી ને પર તે
સ્વ નથી,
સ્વ નથી, આ બધું જ્ઞાન આવી ગયું. પછી કયા પદાર્થ એવા છે એનું પ્રયોજન નથી. ઘરમાં સંતાયેલો માણસ ચોર પકડાઈ ગયો પછી કેવો છે, કઈ જાતનો છે એનું કઈ પ્રયોજન,
કઈ પ્રયોજન
બ્રાહ્મણ હોય તો ઊંચી જાતનો ગમે તે હોય પણ એની સાથે કઈ સંબંધ નથી. કેમ કે પ્રયોજન એટલું જ છે એટલે એને બધું નહીં એમ કહી દીધું ખરેખર. અથવા અગિયાર અને ચૌદ પૂર્વના બધા ન્યાયો, એ બધાના ન્યાયોનો ન્યાયાધીશ ન્યાયાધીશ એના દ્રષ્ટિના કબજામાં છે, દ્રષ્ટિની દ્રષ્ટિના કબજામાં આવેલો છે, એટલે પછી એને બધા નિયમોનું જ્ઞાન લબ્ધિ છે એની પાસે, કેવો જ્ઞાન ની પણ
લબ્ધિ
છે, માટે બધું જાણે, કેવું જ્ઞાન બધું જાણે છે તો કેવું જ્ઞાન ની લબ્ધિ છે માટે બધું જાણે એમ લઈ લીધું. નયવાનતા છે કેમ કે આત્માના ગુણધર્મો પણ ધર્મતા છે, અને જ્યારથી નય જ્ઞાન પ્રગટે છે ત્યાર પછી અનંત સમયનું આયુષ્ય જ હોતું નથી. જોકે એક મહિનો ઉપયોગ અસંખ્ય સમયનો છે, પણ એક સમયનો ઉપયોગ હોય તો અનંત સમય જોઈએ, અનંત ધર્મને જાણવા માટે, કેમ કે ક્રમથી જાણે છે, નય જ્ઞાન ક્રમથી પ્રવર્તે છે. એનો અર્થ એ થાય છે કે કોઈ સાધકને અનંત મેળો પ્રગટતા નથી, અનંત મેળોનો ઉપયોગ કોઈ સાધકને થતો નથી, કેટલાક મર્યાદિત મેળોનો ઉપયોગ થાય છે, નથી થતો, છતાં તેઓ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એનો અર્થ શું? એનો અર્થ કે એ મેળનો ઉપયોગ થવાનો પ્રયોજન પણ એને નથી. જો પ્રયોજન હોય તો સાધક દશામાં ખામી આવે, માટે એને પ્રયોજન પણ નથી. બાર અંગને પણ અનંત મેળો આવે છે, બાર અંગ જ્ઞાને મર્યાદિત છે. બાર અંગ નું જ્ઞાન ભગવાનની દિવ્ય ધ્વનિના અનંતમાં ભાગે છે, અને ભગવાનની દિવ્ય ધ્વનિ કેવળ જ્ઞાનના અનંતમાં ભાગે છે. પછી છદ્મસ્ત ને તો એ બાજુનો કઈ વિચાર કરવાનો રહેતો નથી. એટલે જેને આત્મજ્ઞાન કરવા યોગ્ય છે એવો નિશ્ચય જેને આવશે, તેને એ પણ સાથે સાથે નિશ્ચય આવશે કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના જીવ સ્વસંગે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. આ નિશ્ચય આરો અર્થ થશે. જો આ નિશ્ચય ન થાય તો એવો નિશ્ચય પણ એને થયો નથી આત્મજ્ઞાન. એમ હવે એક બીજી વાત કરે છે કે સર્વ જીવનું પરમાત્મા પણ છે એમાં સંશય નથી. શું છે? બાર અંગમાં મૂળ માત્ર છે કે બધા જીવો
પરમાત્મા
સ્વરૂપપણે તો પરમાત્મા છે. કોઈ જીવ ઓછો નથી, કોઈ જીવ ઉદ્ભવ નથી, ભવ્ય ભવ્યનો પણ એમાં કોઈ પ્રશ્ન નથી. શુદ્ધ પારાયણિક ભાવને જોવામાં આવે તો બધા જ જીવો શુદ્ધ પારિણામિક ભાવે રહેલા છે. નિગોડનો જીવ, સિદ્ધ પરમાત્માનો જીવ, સંસારી જીવ, મનુષ્યનો જીવ, કોઈ પણ જીવ શુદ્ધ પારિણામિક ભાવે એક સરખા છે. ભવે ભવે પારિણામિક હોવા છતાં તે અશુદ્ધ પારિણામિક છે, શુદ્ધ પારિણામિક નથી. એ તો 320માં આચાર્ય મહારાજે સ્પષ્ટ કર્યું છે.
પરમાત્મા એવા છે,
સ્વરૂપે કરીને બધા
પરમાત્મા,
કોઈ ઓછા અધિકાર
નથી. કોણ કહે વિતરાગ સિવાય કોણ કહે?
જેને આત્મા જાય છે એ કહે છે આત્મા અનુભવ છે, મારી જાતના બધા આત્મા
છે
જોડો એવા બધા સ્વરૂપે, મૂળ સ્વરૂપે પોતાને પરમાત્મા સ્વરૂપ માને તો તે વાત અસત્ય નથી. તો પછી શું થયું છે કે સિદ્ધાંત શાસ્ત્રો વાંચતા થયા છે, સિદ્ધાંત શાસ્ત્રો મોકલા છે સમય સારા વાંચતા થયા છે, એમાં આત્મા સ્વરૂપે કરીને પરમાત્મા છે એમ જાણવા મળ્યું તો હું પરમાત્મા થઈ ગયો, હું પરમાત્મા એમ એક વિકલ્પમાં માનવાનું શરૂ કર્યું. અને એ રીતે દેવકરણ વિપુલ વાત વાતની અંદર પોતાના પરમાત્માપણાની વાત કરતા છે. તે વાત કેવો અસત્ય નથી, તે વાત અસત્ય નથી, સ્વરૂપે તો બરાબર છે વાત, પણ કોણ કરીને એ વાત કરે છે એની મર્યાદા શું છે? કે પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાર્થથી પ્રગટે ને જેનું સ્વરૂપ છે એવું પોતાની દ્રષ્ટિમાં જ્ઞાનમાં પ્રગટપણે અનુભવ ગોચર થાય ને ત્યાં સુધી મુમુક્ષુ અથવા જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે. એને એ વિષયમાં જિજ્ઞાસુ રહેવું, કે પરમાત્મા પણ શ્રી ગુરુ હોય તો કહ્યું કે તું પરમાત્મા છો, પણ મને એવો અનુભવ નથી થતો તો હું પરમાત્મા કેવી રીતે છું એની જિજ્ઞાસા પહેલા રહેવી જોઈએ. કીધું એટલે માની લીધું, નુકસાન થશે, ઉલટું થશે, એની અંદર જે ફળ આવવું જોઈએ તે ફળ આવશે
નહીં,
કેમ કે એ પરમાત્મા પણ પ્રગટ થાય છે ત્યારે આત્માને પરમાત્મા સ્વરૂપમાં રહેલી જે શાંતિ છે એ શાંતિ પ્રગટે છે. અને જીવને પ્રયોજન તો સુખ શાંતિનું છે, સુખ શાંતિનું પ્રયોજન હોવા છતાં એ પ્રયોજનનું તો ખ્યાલ કરીને અને હું પરમાત્મા છું, હું શુદ્ધ છું એમ બોલતો ફરે, કહેતો ફરે અને એવા વિકલ્પ કર્યા કરે, એથી કાંઈ એવી દશા મુખ્યતા જે કરે છે અથવા જેને કરવી છે કરવા યોગ્ય છે એવું લાગે છે એને આ વાત જરા વધારે વિચાર કરે છે કે યથાર્થ પ્રગટે ત્યાં સુધી જિજ્ઞાસામાં રહીને એને નિર્ણય કર્યો હોય યથાર્થ, પછી પ્રગટ થાય, પછી એની માન્યતા બરાબર ગણાય કે હવે એ પોતાને પરમાત્મા સ્વરૂપે માને છે તે સમ્યક છે. નહીં તો માન્યતા આ સમ્યક અને હું પરમાત્મા છું એવી રીતે પોતાને પ્રગટ પણ નહીં હોવા છતાં માની લે છે ત્યારે એ બીજા કેટલું બીજું કેટલું મોટું નુકસાન કર્યા વિના એટલે એ માર્ગદર્શન બહુ મહત્વનું આપ્યું છે કે જ્યાં સુધી એ દશા પ્રગટે નહીં ત્યાં સુધી મોક્ષો એ જીવનાશન રહેવું તે વધારે સારું છે, એટલે કલ્યાણકારક છે અને તે રસ્તે યથાર્થ પરમાત્મા પણ પ્રગટે છે. પરમાત્મા સ્વરૂપની જિજ્ઞાસામાં રહેતા પરમાત્મા દશા પ્રગટ માને પરિસ્થિતિ અથવા અવસર આવશે. જે માર્ગ મૂકીને એ રીતે છોડીને એ રીત છોડીને માર્ગ એટલે ઉપાય એ ઉપાય છોડીને પ્રવર્તવાથી હાન થતું નથી. જિજ્ઞાસુ પોતાના મૂળ સ્વરૂપને વિશે જિજ્ઞાસુ પણ રહ્યા વિના એમને માને લેતા એ પરમાત્માપણાનું ભાન થતું નથી. પોતાનું મૂળ પદ છે પણ એ પદનું ભાન નથી થતું. તથા શ્રીજીની મિત્ર સર્વજ્ઞ પુરુષોને અસાધના કરવા એ પ્રવર્તિ થાય છે. નુકસાન શું થશે કે જે ખરેખર પરમાત્મા થયા એની અસાધના કરશે, એનો અવિનય કરશે. કેમ કે તમે પણ પરમાત્મા પરમાત્મા છો, પછી પરમાત્મા પરમાત્મા પણ વચ્ચે તો વંદે વંદે ભાવ હોય ને વિનય કરવાનો પ્રશ્ન રહેતો નથી, ભક્તિ કરવાનો પ્રશ્ન રહેતો નથી, બહુમાન કરવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે એ પદનું ભાન થયા વિના જિજ્ઞાસા પૂર્વક એ પદનું ભાન થયા વિના શું વિપરીતતા થશે કે જે શ્રીજીને વિતરાગ સર્વજ્ઞ પુરુષો થયા તેમને અસાધના કરવાનું પ્રવૃત્તિ થયા વિના રહેશે. સર્વજ્ઞ દેવની દેવ તત્વની વિરાધના કરશે, અસાધના કહો કે વિરાધના કહો, પછી એમાં ગુરુની વિરાધના આવી ગઈ, એમાં શાસ્ત્ર સિદ્ધાંતની વિરાધના આવી ગઈ, સત્પુરુષની તો એમાં આવી ગઈ, એ પરિસ્થિતિ આવશે. બીજો મતભેદ મારે કાંઈ નથી, આ સિવાય બીજી મારે વાત કરવાની નથી. આત્મા મારો મતભેદ છે આ વિષયમાં. આત્મા સ્વરૂપે કરીને પરમાત્મા હોવા છતાં આત્મા મતભેદ છે એની અંદર, બીજી વાતનો મતભેદ નથી. એટલે પ્રગટ્યા વિના દશા માની લઈએ તો વિપરીતતા થયા વિના
પ્રસાદ ના થાય.
જે નરક કરતા પણ વધારે આકુલ છે. વિરાજ ના ક્રોધ પર્યાય થી કરે તો નરક વાયા નરક માંથી નિર્ગોધ માર્યા ડેસ્ટિનેશન છેલ્લું સ્ટેશન ટર્મિનસ નિગોદ છે.
અમારે જવું નથી, અમારે નથી જવું, શું
કરવું? સત્પુરુષ ના સમાગમ ને ઉપાસના કરીને આત્મજ્ઞાન જિજ્ઞાસામાં લઈને સત્પુરુષ ના સમાગમ ની ઉપાસના કરવી, આત્મજ્ઞાન કરવું યથાર્થ રીતે, એનું પણ મોક્ષ છે. એ છેલ્લું કર્મ છે, એ બાજુનું છે, બે બાજુના છેલ્લા સ્ટેશન. મૃત્યુનું આવું અવશ્ય છે, આ બે કઈ કાયમ રહેવાનો નથી. લે તો હું જવાનો નથી અને એમ સમજીને ગમે તેમ સ્વતંત્ર રીતે ઉફાન વેળા કરતો તો કઈ આ પર્યાય કઈ કાયમ રહીએ એવું નથી. કોઈની રહી નથી, તારે રહેવાનો પ્રશ્ન નથી. માટે જે કઈ કરવું તે વિચારીને એમાં પણ જે સિદ્ધાંત શાસ્ત્ર નો અભ્યાસ કરે છે એવા મોક્ષ ને તો માર્ગદર્શન ના કારણ રૂપે છે. નિશ્ચય તત્વ કહો, અધ્યાત્મ તત્વ કહો, એ પોતાનો આત્મા છે અને એને જાણે, એને સર્વ જાણે. એને જાણવા માટે એને સત્સંગ સિવાય બીજો કોઈ ઉપાય નથી. પાંચસો નિવાસી નો પત્ર પણ લલ્લુચી ઉપર છે. અમારે વેદાંત ગ્રંથ વાંચવાનો કે તે પ્રસંગની વાતચીત શ્રવણ કરવાનો પ્રસંગ રહેતો હોય એટલે કોઈ વેદાંતિના એવો પ્રસંગ રહેતો હોય તો તે વાંચન થી તથા શ્રવણ થી જીવમાં વૈરાગ અને ઉપશમ વર્ધમાન થાય તેમ કરવું યોગ્ય છે. એટલે શું છે, સિદ્ધાંતની ચર્ચામાં જાય, મુંડન ખંડનમાં જાય તો ઉપશમ નહીં રહે. અન્ય મતના વેદાંતના શાસ્ત્રોમાં વૈરાગ ઉપશમનો બોધ છે એનો લાભ લેવો હોય તો તમે લેવો. એ ગ્રંથની ચર્ચામાં જે કઈ વૈરાગ ઉપશમની વાત છે એ પણ ગ્રહણ કરવું હોય તો ઠીક વાત છે, પણ સિદ્ધાંતિક વિષયની અંદર બને ત્યાં સુધી ચર્ચામાં ન કરવું, અથવા એ વાત અવેરપણે ન સમજાય ત્યાં સુધી કંઈક નુકસાન થવાનો સંભવ છે. એની અહીંયા માર્ગદર્શન આપે છે એ વિશે, કે એ વાંચનથી તથા એ પ્રકારના શ્રવણથી જીવમાં વૈરાગ અને ઉક્ષણ વર્ધમાન થાય તેમ કરવું યોગ્ય છે. પણ તેમાં પ્રતિપાદન કરેલા સિદ્ધાંતનો નિશ્ચય જો થતો હોય, તમે સિદ્ધાંતનો નિશ્ચય કરી શકતા હોય, કરી શકવાની તમારી યોગ્યતા અને કેપેસિટી હોય તો તેમ કરવામાં બાદ નથી. કેમ કે તમે જૈન સિદ્ધાંતો પણ વાંચો છો અને તમે અન્ય મતના વિધાનના સિદ્ધાંતો પણ વાંચો, પછી તમે જો તુલના કરીને નિર્ણય કરી શકતા હોય તો કઈ બાદ નથી. એટલી શક્તિ આવી હોય સાચો નિર્ણય કરવાની તુલનાત્મકપણે તો કરો, એનો વાંધો નથી. પણ એટલું જોખમ છે કે તથાપિ નાની પુરુષના સમાગમ અને ઉપાસનાથી સિદ્ધાંતનો નિશ્ચય કર્યા વિના આત્મનિરોગ થવાનો સંભવ છે. નિશ્ચય કરવા માટે ભૂલ થઈ જશે, એમાં શું ભૂલ થાય છે કે જે કોઈ પણ રચનારા છે વેદાંત શાસ્ત્રોના પણ કોઈ રચનારા, એ પંથના પણ કોઈ મહાપુરુષો હોય છે ને, તો એને વૈરાગ્ય ઉપશમ તો બહુ સારો બોધો છે. આવો જેને વૈરાગ્ય ઉપશમ બોધો એના સિદ્ધાંત પર તમે વિશ્વાસ મૂકી દેશો. એક માણસ નિર્દોષ થવાની વાત કરે તો એ જ નિર્દોષ થવા માટેનો સિદ્ધાંત કહે એના ઉપર વિશ્વાસ મૂકવાનો પ્રસંગ આવી જશે. કેમ કે એને તો કઈ જોતું નથી, એ તો ત્યાગી છે. અને આત્માને નિર્દોષ થવાની વાત કરે છે એટલે એના સિદ્ધાંત પર, સિદ્ધાંતિક વાતો પર પણ વિશ્વાસ મૂકી દેવાનો પ્રસંગ આવી જશે. એટલે એ સિદ્ધાંતિક વાતો બને ત્યાં સુધી નાની પુરુષના સમાગમ અને ઉપાસનાથી સિદ્ધાંતના નિશ્ચય કરો તો વધારે સારું છે. નહીંતર જોખમ છે. જોખમ શું છે કે તમારા આત્માનો તમે વિરોધ કરો, એ પરિસ્થિતિમાં આવે છે. નિર્ણયની ભૂલ થશે, સ્વરૂપ નિશ્ચયની ભૂલ થઈ જશે. એટલે એમને તો ખાસ કરીને આ વાત લીધી છે કે સિદ્ધાંતિક વાત સત્પુરુષના સમાગમે સમજવી, સત્પુરુષ પાસેથી સિદ્ધિ સમજવી, સત્પુરુષનો સમાગમ ઉપાસતા ઉપાસતા સમજવી, પોતાની મળે એમાં નિર્ણય કરવા જતા ગુઠું ખાવાની વધારે પરિસ્થિતિ ઊભી થાય. આ એક જ્યાં ડેન્જર પોઈન્ટ છે ત્યાં ધ્યાન ખેંચ્યું છે. આ જોખમી જગ્યા છે, આ જગ્યાએ સંભાળીને ચાલજો, નહીં તો મુશ્કેલી ઘણી થશે. મુશ્કેલી એ થશે કે આત્મવિરોધ થવાનો સંભવ છે, સ્વરૂપનો જ વિરોધ કરશે. સિદ્ધાંતિક બાબતમાં જુદા જુદા પત્રોમાં આ પ્રકારનો સંકેત મળે છે, એમને માણીમાં આ પ્રકારનો સંકેત મળે છે. સિદ્ધાંતનો વિષય પોતાની મળે સમજવો નહીં, સિદ્ધાંતિક શાસ્ત્રો નાની પુરુષની આજ્ઞાએ વાંચવા, આજ્ઞાએ સમજવા, સમાગમમાં સમજવા, પ્રત્યક્ષ યોગમાં સમજવા, ઘરે બેસીને એનું અધ્યયન કરીને નિર્ણય ઉપર આવવો નહીં. એમાં બહુ યોગ્યતા માંગે છે. યોગ્યતા વગર સિદ્ધાંત જ્ઞાન છે એ શાસ્ત્ર શસ્ત્ર થઈ પડે છે એ વાત કરી છે. અનઅધિકારી જીવના હાથમાં સિદ્ધાંત શાસ્ત્ર જતા એ શાસ્ત્ર એને શાસ્ત્રરૂપ નહીં થતા શસ્ત્રરૂપ થઈ પડે છે. સોનાની છરી બનાવે અને ભેટે બાંધે, ભાઈ સોનાની છરી બાંધીને નીકળ્યા છે પણ એ ભેટે બાંધે, પણ ભેટમાં ખુશી ભોલાય
નહીં,
ભેટે બાંધે પણ પેટમાં ખુશી ભોલાય
નહીં.
ભેટને પેટ તો નજીક નજીક જ છે ને,
નજીક
ઉપર બાંધે ત્યાં ઉંદર બાંધે ને, પણ અંદર ખુશી દે તો સોનાની છરી તો સારી હોય ને, પેટમાં ખુશવા નથી ભેટમાં બાંધવા છે. સિદ્ધાંત શાસ્ત્ર છે એ ઉપદેશ માટેનું એક ઉચ્ચ કોટિનું અંગ છે. ઉપદેશ સિદ્ધાંત બોધ જ્ઞાન પાપ પ્રાપ્તિનું એ ઉચ્ચ કોટીનું અંગ છે, પણ તેને યોગ્ય થયા વિના એ નફો કરવાને બદલે નુકસાન વધારે કરે છે. એ વાત બધા સત્પુરુષોએ અને શાસ્ત્રોએ સાવધાની રાખવા માટે જરા ભાર દઈને કરેલી વાત છે.
સમાગમ
તો હું ક્યારેક ખાંભળવા જાય બરાબર સાંભળ્યું છે, મને ખબર છે. અત્યંત ભક્તિથી એમના ચરણની ઉપાસના જેને કહેવામાં
આવે,
એટલે સારી રીતે જ્ઞાની પુરુષનું પડખું સેવું હોય ભક્તિથી, અત્યંત ભક્તિથી, ત્યારે એ વિષય એને સમજાય એવો છે, એવો ગંભીર વિષય છે. અંતર પરિણતિ સુધી પહોંચી અને એના પ્રતિ બહુમાન આવે. કેવું બહુમાન આવે? પરમાત્મા જેવું બહુમાન આવે, પરમેશ્વર જેવું બહુમાન આવે, એ પણ લલ્લુજીને માર્ગદર્શન આપ્યું છે. બંને પત્ર ની અંદર 590 નો પત્ર છે ધારસીભાઈ ચારિત્ર દશા સંબંધી અનુપ્રેક્ષા કરવાથી જીવમાં સ્વસ્થતા ઉત્પન્ન થાય છે. ચારિત્ર ના કાંસમાં લેખન છે કે શ્રીજીના અભિપ્રાયમાં શું છે તે વિચારી સમ અવસ્થાન થવું છે. સમ અવસ્થાન થવું એટલે સમ્યક પ્રકારે અવસ્થિત થવું, અવસ્થિત થવું એટલે સ્વરૂપમાં સ્થિર થવું, સમ્યક પ્રકારે સ્વરૂપમાં સ્થિર થવું. શ્રીજીના અભિપ્રાયમાં જે આત્મ સ્વરૂપ છે, જે પરમાત્મ સ્વરૂપ છે, એવા પોતાના નિજ પરમાત્મ સ્વરૂપમાં અંતર્મુખ થઈને સ્થિર થવું એને ચારિત્ર દશા કહેવામાં આવે છે. એ દશા સંબંધી અનુપ્રેક્ષા કરવાથી જીવમાં સ્વસ્થતા ઉત્પન્ન થાય છે. એ દશા સંબંધી અનુપ્રેક્ષા કરવાથી, અનુપ્રેક્ષામાં ભાવના છે અને ભાવનામાં તથા પુરુષાર્થનો અંશ છે, પુરુષાર્થ સંબંધી પ્રયત્ન છે, એટલે એને સંક્ષેપમાં અનુપ્રેક્ષા કરવામાં આવે છે. મુનિઓ પણ આ બાર ભાવના ને આવે છે, અનુપ્રેક્ષા છે એટલે વારંવાર ભાવવા યોગ્ય છે. એ બાર પ્રકારે સ્વરૂપ ની ભાવના ભાવવામાં આવે છે. સ્વરૂપમાં સ્થિર થવાની યોગ્યતા આવે છે. એ વિચારે કરી ઉત્પન્ન થયેલી ચારિત્ર પરિણામ સ્વભાવ સ્વરૂપ સ્વસ્થતા વિના જ્ઞાન અફળ છે એવું જીનનો અભિમત તે અવ્યાબાધ સત્ય છે. ત્રણેય કાળે અવ્યાબાધ સત્ય છે. શું કહે છે કે લોકો એમ સમજી બેસે છે કે શાસ્ત્રની સમજણ પડી માટે જ્ઞાન થયું, પહેલા શાસ્ત્રની વાત નહોતી સમજાતી ત્યારે જ્ઞાન નહોતું થયું, હવે સમજાય છે માટે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. તો કે નહીં, જ્ઞાનની વ્યાખ્યા બીજી છે. અહીંયા ભગવાનના મત પ્રમાણે જ્ઞાનની વ્યાખ્યા બીજી છે. ભગવાનનો મત એવો છે કે ચારિત્ર પરિણામ સ્વભાવરૂપ સ્વસ્થતા. કેવી સ્વસ્થતાને કોને કહ્યું? કે જે આત્માનો ચારિત્ર ગુણ છે એ સ્વભાવરૂપ પરિણમે અને સ્વભાવમાં સ્થિરતા ઉત્પન્ન થાય જે પરિણામને કારણે. એવું જ્યાં સુધી ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જ્ઞાન અફળ કેમ છે, જ્ઞાન સફળ કયો નથી. એવા બધા સારા જ્ઞાન ને બધા જ્ઞાન ને ઉદય જયારે સમ્યક દર્શન ઉત્પન્ન થાય છે ત્યારે સમ્યક જ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે સમ્યક ચારિત્ર ઉત્પન્ન થાય છે. એટલે જ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ કયો તે વખતે. ત્યારે સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન થયું અવિરત છે માટે ચારિત્ર નથી થયું એમ નથી. સરસ સ્થિરતા વિના શુદ્ધ ઉપયોગ કહેવા બને. શુદ્ધ ઉપયોગનો અર્થ એ છે કે જે શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થયો ઉપયોગ એનું નામ શુદ્ધ ઉપયોગ છે. એ જ્ઞાનનું જ્ઞાન ફળ છે. એટલે જ્યાં ગમે તેટલું જ્ઞાન પ્રાપ્તિ થઈ હોય અથવા જ્ઞાન ગમે તેવું દેખાતું હોય કોઈનું પણ પોતાનું કે કોઈનું પણ સ્વરૂપ સ્થિરતા એને ન થઈ હોય તો એ જ્ઞાન સફળ નથી. પણ એ જ્ઞાન સફળ છે એ જ્ઞાનની કોઈ કિંમત નથી એમ કહી દીધું. આ તો વ્યામો થાય છે ને જેમને કોઈનું સૂક્ષ્મ જોઈને ભ્રાંતિમાં પડે છે. જે જ્ઞાન ઘણું લાગે છે કોઈની વાણી જોઈને ભ્રાંતિમાં પડે છે કે બહુ સરસ સમજાવે છે, બહુ સારું વ્યાખ્યાન આપે છે, સારું પ્રવચન આપે છે અને બહુ સરસ જ્ઞાન છે. તો કોઈ પણ સ્વરૂપ સ્થિરતા થઈ છે એમ કે છે. સ્વરૂપાનું મોજો અંદરમાં આવી ગયો એક વાર નહીતર એ જ્ઞાન તે આત્મજ્ઞાન નથી. એવું શાસ્ત્ર જ્ઞાન તે ખરેખર આત્મજ્ઞાન નથી અને એ જ્ઞાનનું કાંઈ સફળપણું પણ નથી. એનાથી એ જ્ઞાન શાંતિ લઈને નહીં આવે એમ કે છે. જ્ઞાનની સફળતા શું?
શાંતિ આવવી
કે જે આત્માના આનંદને અને શાંતિને ઉત્પન્ન કરે તો એ જ્ઞાન સફળ છે. જો એ શાંતિને અને આનંદને ઉત્પન્ન ન કરે તો એ જ્ઞાન સફળ નથી. પ્રયોજન તો એ છે. પ્રયોજન સ્વભાવરૂપ સ્વસ્થતા વિના જ્ઞાન અફળ છે. પોતાને માટે જયારે કોઈને વિચારવાનું છે મોક્ષને તો પોતાના માટે વિચારવાનું છે કે એને એ વિચારવાનું છે કે મને ચારિત્ર પરિણામરૂપ સ્વભાવની સ્વસ્થતા આવે ત્યારે હું મારા જ્ઞાનની સફળતા મારે સમજવાની છે. એ પહેલા ભલે ગમે તેટલું જ્ઞાન મેળવવામાં આવે સાંભળીને વાંચીને ચર્ચા કરીને વિચારીને, પણ એ જ્ઞાનની કોઈ સફળતા નથી. એટલે ગમે તેટલો ક્ષોભ સંગત છે પણ આનું પણ નહીં આવે કે આ જ્ઞાન નિષ્ફળ છે, હજી આ જ્ઞાનની સફળતા નથી એમ એને આ મૂકી દેવાનું છે. એવો જીનનો અભિમત છે, એ જીનેન્દ્ર ભગવાનનો આ મત છે, અભિપ્રાય છે. અને તે કોઈ કાળે પણ બાધા ન પામે એટલો સત્ય છે. કરમ સત્ય છે કે અવ્યાપાદ સત્ય છે અથવા ચોથા આરામમાં આમ ને પાંચમા આરામમાં આમ એવું પણ કાંઈ નથી. કોઈ કાળમાં કોઈ ક્ષેત્રમાં મહાવીર્ય ક્ષેત્રમાં આમ ને અહીંયા અત્યારે આમ એવું કાંઈ નથી. ત્રણેય કાળે બધા જ માટે એક જ સિદ્ધાંત છે, એક જ વાત છે, બીજી કોઈ વાત બીજાને માટે નથી. અથવા આ સિદ્ધાંત ક્યાંય બાધા પામતો નથી એમ કહેવું છે. આ લોકો તો વાત કરે છે વેદાંતમાં તો એમ કે મને તો અનુભૂતિ છે, અનુભૂતિ મને થાય છે ત્યાં સુધી વાત આવે. એ કહે છે માટે છે એમ નથી. સ્વરૂપ સ્થિરતા એ સ્વરૂપ સ્થિરતા છે અને મંદ કશાયની શાંતિ છે,
મંદ કશાયની
શાંતિ છે. સ્વરૂપ સ્થિરતામાં તો મંદ કશાયની શાંતિથી પણ ભિન્ન પડે છે અથવા એ શાંતિ અશાંતિ રૂપે અનુભવમાં આવે છે. એ જાત કોઈ જુદી છે અને જે સાથે લઈ લે છે અને બીજું કોઈ એને ભિન્નતા થતી નથી મન કસાયના ભાવની, મન કસાયના રાગની, એ શાંતિ સાચી શાંતિ. અનુપ્રેક્ષા ઘણી વાર લેવા છતાં પોતાની વાત કરે છે, દાસીભાઈની પોતાની વાત લખે છે. તે સંબંધી અનુપ્રેક્ષા ઘણી વાર લેવા છતાં, કેમ કે પોતે ચારિત્ર ના ઉપર જવું છે ને, પરોક્ષતામાં વિશેષ જવું છે. તે સંબંધી અનુપ્રેક્ષા ઘણી વાર રહ્યા છતાં, એટલે ચારિત્ર સંબંધીની ભાવના, ભાવના એટલે એકલા વિકલ્પ ને પણ સ્થિરતાના પુરુષાર્થ સાથેની ભાવના ઘણી વાર રહ્યા છતાં, ચંચળ પરિણતિનો હેતુ એવો જે ઉપાધિ યોગ, ચંચળ પરિણતિનું કારણ એવો જે પોતાનો વ્યવસાય અને વ્યાપાર, જેટલી જોઈએ એટલી આવતી નથી, જેટલું જોઈએ એટલું સ્થિરતામાં રહેવાતું નથી, એનો ખેદ રહે છે. અને તે ખેદથી શિથિલતા ઉત્પન્ન થઈ વિશેષ જણાવવાનું થઈ શકતું નથી, અને એ ખેદના પરિણામને કારણે વળી વધારે શિથિલતા આવે છે, કેમ કે એ પણ એક વિકલ્પ છે. અને એના પરિણામે તમને કાંઈ જે કાંઈ પારમાર્થિક વિષય જણાવવો જોઈએ તે હું જણાવી શકતો નથી, લખી શકતો નથી. તો ક્યાં લાઈન લાગી જાય છે ખેદ રાતે, નુકસાન બીજાને થાય છે, પોતાને થાય છે, ત્યારે બીજાને પણ થાય છે. એમની લાઈન એવી હતી, જ્યારે એમના પોતાના પરિણામ વિશેષ પરમાર્થ વિષયમાં આવિર્ભૂત થયા હોય ત્યારે જ આ પારમાર્થિક વાત કોઈને કહેવી અથવા લખવી, નહીતર એ વિષયને ચર્ચામાં કે લખાણમાં લેવો નહીં. આ પદ્ધતિ રીતે એમનું કામ કરવા, બીજાની સાથે પારમાર્થિક વિષય છેડવામાં આ એમની એક મર્યાદા હતી. એ વાત આવી ગઈકાલના વાંચનમાં આપણે 586માં એ વાત આવી ગઈ છે. બાકી કઈ જણાવવા વિશે તો ચિત્તમાં ઘણી વાર રહે છે, જણાવવા જેવું અને જણાવવા વિશે તો ચિત્તમાં છે, એમના સમાગમમાં ને નજીકતામાં આવ્યા છે એને જણાવવા વિશે તો મનમાં વાત રહ્યા કરે છે. પ્રસંગોપાત કઈ વિચાર લખો તો તેમાં અડચણ નથી, તમે તમારી તરફથી જે જ્ઞાન વાર્તા છે ચાલુ રાખો એમાં કોઈ વાંધો નથી, હું મારી સાઈડ સંભાળું છું એમ કે છે. તમે તમારી રીતે ચાલુ રાખજો, હું તો મારી મર્યાદામાં જે રીતે છે એ મર્યાદામાં તમને ક્યારેક જવાબ લખીશ, ક્યારેક જવાબ નહીં લખું એમ કેમ. તમે તમારી રીતે વાત કરતા રહેજો, એનો મને એનો કોઈ પ્રતિબંધ નથી, અડચણ નથી, એટલે એમાં ના કહેવાનું કારણ નથી. જિજ્ઞાસાને રોકવાની વાત નથી, જિજ્ઞાસાને બંધ કરવાની વાત નથી. ઉત્તર દેવામાં અવશ્ય એ બાબતમાં મર્યાદા ચોક્કસ છે, પણ એ તો મારે તરફનો વિષય છે, તમારે તો જિજ્ઞાસામાં રહેવામાં વાંધો નથી.